પેજ નંબર 360 છેલ્લો પેરેગ્રાફ. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર. તેઓ પ્રાપ્ત થયા, મળ્યા, ભેટ્યા, બહુમાન થયું, તેમની સાથે પોતાની ચેતના જોડી દીધી, ટ્યુનિંગ થયું, તેમની ચેતના સાથે આપણી ચેતના મળી, મિલન થયું. એ થાય ત્યારે એવી સ્થિતિને ભક્તિયોગની પરિભાષામાં સમર્પણ કહે છે. ત્રણેય યોગ મન વચન કાયા એમના વચ્ચે સંવાદ સ્થપાય. અખંડ વ્યક્તિત્વ એને કહેવાય કે જેના મન વચન કે શરીર એક બન્યા છે. એ ત્રણેયમાં સંવાદ પ્રાપ્ત કરીને વર્તે આજ્ઞા આધાર. સદગુરુની આજ્ઞાને જીવનમાં સ્વીકારીને એ જીવે એમ વિચારી અંતરે એ પ્રમાણે વિચાર કરતાં કરતાં એ નક્કી કરે છે કે પરમાર્થનો માર્ગ અલગ અલગ ન હોઈ શકે. ત્રણેય કાળમાં પરમાર્થનો માર્ગ એક જ હોય. તત્વાર્થાધિગમન સૂત્રમાં 10 અધ્યાયોમાં તેઓ સમગ્ર જૈન દર્શનમાં અત્યંત સંક્ષેપમાં વર્ણવ્યું છે. અને સૌથી પહેલું સૂત્ર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. આ હજારો વર્ષો પહેલાંની વાત છે. બીજા આરામાં પણ આ જ વાત છે અને સિમંદર સ્વામી અને ભગવાન મહાવીરની પણ આ વાત છે. ત્રણ કાળમાં પરમાત્માનો માર્ગ એક જ હોય. આનંદ ગંજી મહારાજે પણ અજીતનાથ પ્રભુના સ્તવનમાં એવો સંદેશ કહ્યો છે કે પંથળો નિહાળું રે બીજા જીને તણો, અજીત અજીત ગુણધામ, જે તે જીત્યારે તેણે હું જીત્યો રે, પુરુષ કિશું ભુજનામ. હું આ પંથળો જોઈ રહ્યો છું. પંથળો બહુ પ્યારો છે. મારે માર્ગ ઉપર ચાલવાનું છે. રસ્તો જોઈએ છીએ. આ પંચે ત્રણેય કાળમાં પરમાર્થનો પંથ એક જ હોય. પરમાર્થના પંથને જીવનમાં ઉતારવો હોય, પ્રાપ્ત કરવો હોય, તેવો પરમાર્થ અંદર પ્રાપ્ત થાય અને તેને પ્રેરે, એટલે સમ્યક દર્શન, જ્ઞાન અને સમ્યક ચારિત્ર તરફ પ્રેરે, પર્યાયની શુદ્ધિ તરફ પ્રેરે, વિતરાકતા તરફ પ્રેરે. આવો વ્યવહાર એ જ આત્માર્થીને માન્ય હોય. બહુ જ ચોખ્ખી વાત છે કે ક્યાંય અસ્પષ્ટતા નથી. કેવો વ્યવહાર કરવો, શું વ્યવહાર કરવો, તમે જે કરો તે કેવી રીતે કરો છો, જે તમને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર તરફ દોરે, વિતરાક તરફ પ્રેરે, શુદ્ધ ભૂમિકા તરફ, અહિંસા અને સત્ય તરફ પ્રેરે, સદાચાર, નીતિ અને ન્યાય તરફ પ્રેરે, માણસાઈ તરફ અને શાંતિ તરફ, પ્રેમ અને સદભાવ તરફ પ્રેરે, એવો વ્યવહાર તેને માન્ય હોય, આવો વિચાર અંતરમાં કરે. હવે આપણે એક લીટી ઉપર આવ્યા. શોધે સદગુરુ યોગ. એકાંતમાં આ પ્રમાણે વિચારીને આત્માર્થી સાધક સદગુરુના યોગને શોધે છે. અહીંની સાધનાની શરૂઆત થાય છે તે પહેલાં કંઈ માળા કરવી, ક્યાં મંદિરેમાં જવું, દિગંબરના કે શ્વેતાંબરના, અને આવી મુશ્કેલીઓમાં ઓછી નથી. આ જીવ ક્યાં ક્યાં અટક્યો છે.
જેને આત્મહિત કરવું છે, આત્માર્થી શોધ કરે છે, એ યોગ્ય શોધે છે. યોગ એટલે પ્રાપ્તિ, યોગ એટલે મિલન, યોગ એટલે સંયોગ, સંબંધ અને તન્મયતા. કોનો યોગ? તો સદગુરુનો યોગ. જ્યાં જ્યાં ઘટના ઘટી છે ત્યાં પ્રથમ સદગુરુનો યોગ થયો છે અને આત્માર્થીએ સદગુરુનો યોગ શોધ્યો છે એમ વિચારી અંતરે, અંતરમાં આ પ્રમાણે વિચાર કરીને, સર્વ પ્રકારે વિચાર કરીને, યથાર્થપણે વિચારીને એ સદગુરુનો યોગ શોધે છે. શું લઈને શોધ કરવી, ક્યાં ધારા ધોરણ અને ક્યાં માપ નક્કી કરવું, તમે જોઈ જોઈને શું જોશો? બહારમાં ભાષા તરફ, કપડાં તરફ, માન્યતા તરફ, પણ એ આ બધી વસ્તુઓથી જુદો છે. માટે પરમ કૃપાળુ દેવ વારંવાર કહેતા હતા કે અંદરની અવસ્થા તે નિર્ગ્રંથ અવસ્થા અને બહારની અવસ્થા એ વૈશ્યની અવસ્થા. વૈશ્ય વેશમાં આ નિર્ગ્રંથ અવસ્થાની ઓળખાણ થવી બહુ મુશ્કેલ છે. જાણ થવી અને પરમ થવી મુશ્કેલ, પરખ થવી મુશ્કેલ છે. આત્માર્થી અંદરથી તટસ્થ, નિષ્પક્ષ અને મતાગ્રહથી રહિત થયો છે. કામ એક આત્માર્થનું. હવે તેને કોઈ બીજું કામ, ઈચ્છા, અભિલાષા, આકાંક્ષા કે તૃષ્ણા નથી. કદાચ તમારા ઉપર ધરેન્દ્ર દેવ કે પદ્માવતીજી પ્રસન્ન થાય અને તમને કાંઈ માંગવાનું કહે કે તમે દર પૂનમે શંખેશ્વર આવો છો તો અમે બહુ પ્રસન્ન છીએ, તમે જે માંગશો તે આપીશું, તો તે વખતે રોમ રોમમાંથી એક જ માંગવું, માત્ર પર્યાય શુદ્ધ થાય તે કરો. સીતાજીને સગર્ભાવસ્થામાં વનમાં મૂકવામાં આવ્યા. જંગલમાં પશુ હોય ત્યાં છોડી દેવામાં આવ્યા. તે વખતે સીતાજી રામજીને સમાચાર કહેરાવે છે કે તમે રાજા છો, રાજા તરીકે તમે જે નિર્ણય લીધો તેની સામે મને વાંધો નથી, પરંતુ એક મારી વિનંતી છે કે લોકોના કહેવાથી મને ભલે જંગલમાં છોડી, પરંતુ લોકોના કહેવાથી વિતરાગ માર્ગને છોડશો નહીં.
એકમાત્ર આત્મરતાય આત્માર્થતાય તે સિવાય બીજું કોઈ કામ જ નથી, અને માટે જ સ્પષ્ટતા કરી કે બીજો નહીં મનોરોગ, હજુ સાધના ચાલુ નથી કરી, એટલું જ કહ્યું છે કે તેણે વિચાર કર્યો છે અને વિચાર કરી સદગુરુની શોધનો તેણે પ્રારંભ કર્યો છે. આત્માર્થનું એક જ કામ છે, પણ તેમાંથી બહુ મોટું કામ એ થયું કે મનમાં કોઈ જાતનો રોગ એટલે ઈચ્છા તૃષ્ણા બહારથી કંઈ જોઈએ છે એવું રહ્યું નહીં. મનરોગ એટલે લોભ, લૌકિકમાં સંસારમાં કોઈ જાતની આસક્તિ નથી. અંબાલાલભાઈની ટીકામાં કહે છે, અંતરમાં વિચારીને જે સદગુરુના યોગની શોધ કરે છે માત્ર એક આત્માર્થની ઈચ્છા રાખે, પણ માન પૂજા રીધિ સિદ્ધિની કશી ઈચ્છા રાખે નહીં. ઈચ્છારૂપ રોગ જેના મનમાં નથી તેને અમે આત્માર્થી કહીએ છીએ. બહુ જ સ્પષ્ટ ચિત્ર છે, ક્યાંય અસ્પષ્ટતા નથી. સાંસારિક ઈચ્છાને ઈચ્છાનો ત્યાગ કરે છે, આગળ વધીને ઉપરની અવસ્થામાં નાનીઓએ એમ પણ કહ્યું કે તેને સંસારની ઈચ્છા તો નથી રહી, પણ હવે મોક્ષની ઈચ્છા પણ નથી રહી. ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવજો. સર્વ દુઃખનું મૂળ ઈચ્છા છે. આજની આધુનિક પરિભાષામાં મોટો પ્રશ્ન કોઈ હોય તો ટેન્શન 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 ચારે તરફ વરસી રહ્યું છે, અને ઈચ્છા છે ત્યાં ટેન્શન છે. જ્યારે બીજી ઈચ્છા ન રહી હોય ત્યારે નાનીનો મેળ થાય અને સંબંધ બંધાશે, પરંતુ નાની મેળા હોય અને તમને મનમાં ઘણી ઈચ્છાઓ બાકી હોય તો મેળ નહીં પડે. પરમ કૃપાળુ દેવ સૌભાગ્યભાઈને વારંવાર લખતા હતા કે તમારી મુશ્કેલીઓ તકલીફો અમે જાણીએ છીએ, પણ તે તકલીફો દૂર થાય તેમ કરો એવું કહેવું તમને શોભતું નથી. સૌભાગ્યભાઈને ઘણી આર્થિક મુશ્કેલીઓ હતી, આવી મૂંઝવણ કેવી કોને. પરમ કૃપાળુ દેવ કહેતા કે હાથથી કે પાવડાથી રેતી ઉપાડવી ઠીક છે, પરંતુ આંખની પાપણથી રેતી ઉઠાવવાનું જેટલું કઠિન છે એટલું સાંસારિક કામની યાચનાની મદદ કરવી નાનીને કઠિન છે. અન્ય યાચનાઓથી તમારો યોગ નિષ્ફળ જશે, સફળતા પ્રાપ્ત નહીં થાય, મેળ નહીં પડે. સંકલ્પ વિકલ્પ પદાર્થની ઈચ્છાને કારણે થાય છે, અને તે ટાળ્યા સિવાય ધ્યાન અવસ્થા પ્રાપ્ત થતી નથી, અને ધ્યાન અવસ્થામાં ગયા સિવાય શુદ્ધ આત્માની અનુભૂતિ થઈ શકતી નથી. તો ક્રમ શું આવ્યો? શુદ્ધ આત્માની અનુભૂતિ ધ્યાનમાં થાય. ધ્યાન તો જ થાય કે જો સંકલ્પ વિકલ્પ ટળે, અને સંકલ્પ વિકલ્પ પદાર્થની ઈચ્છાને કારણે થાય છે. તો સંકલ્પ વિકલ્પ એટલે ઈચ્છાઓ ટાળ્યા સિવાય ધ્યાન અવસ્થા પ્રાપ્ત થઈ શકતી નથી, અને ધ્યાન સિવાય શુદ્ધાત્માની અનુભૂતિ થઈ શકતી નથી. માટે જ્ઞાની પુરુષે જગતના પદાર્થો અનિત્ય છે, ક્ષણભંગુર છે તેમ ભારપૂર્વક કહ્યું છે. જગતના પદાર્થો જો અનિત્ય લાગશે તો જ પર પદાર્થ પ્રત્યે ઈચ્છા અને મારાપણું નહીં રહે.
આત્માથી સાધનાનો પુરુષાર્થ કરે, પ્રારંભ કરે ત્યારે તેની એક અવસ્થા જોઈએ, એક બેકગ્રાઉન્ડ, એક પૂર્વભૂમિકા જોઈએ, અને એવી પૂર્વભૂમિકા પ્રાપ્ત કરવા માટે પરમ કૃપાળુ દેવે ચાર સૂત્રો આપ્યા છે. આ ચાર સૂત્રો દ્વારા તેની પૂર્વભૂમિકા તૈયાર થાય છે. તે માટે બહુ સરળતાથી આ ગાથા આપણને મળી છે, અને એ જ્યારે વાંચીશું ત્યારે આપણને થશે કે ઓહો, આ તો અમે જાણીએ છીએ, પરંતુ આ ગાથા જ્ઞાન નથી, આ ગાથા અવસ્થા છે. જ્ઞાન અને અવસ્થા જુદા પાડી, જાણવું જુદી વસ્તુ છે અને અવસ્થા જુદી વસ્તુ છે. પ્રચંડ પુરુષાર્થ વગર અવસ્થા પ્રાપ્ત નહીં થાય. ચાર ઘટનાઓ જીવનમાં થવી જોઈએ, અને આ તમામ પ્રકારની પૂર્વ તૈયારી છે. જેમ વ્યવહારમાં વાવવું હોય તો ખેતર ખેડવું પડે, મકાન તૈયાર કરવું હોય તો પાયો ખોદવો પડે, એમ આધ્યાત્મિકતાનો પાયો નાખવો હોય તો ચાર અવસ્થા જીવનમાં પ્રાપ્ત કરવી પડે. એ ચારે ચાર અવસ્થાઓ અત્યંત મહત્વની ઘટનાઓ છે, અને તેનાથી જીવન સાધનાનો પ્રારંભ થાય છે. વૈચારિક ભૂમિકા ઉપર સાધના કરવાની હોય તો અંદરમાં કેવી અવસ્થા હોવી જોઈએ તેની વાત 38મી ગાથામાં કરેલ છે.
બસ 37મી ગાથાનો શેષ ભાગ અહીંયા બીજું ચરણ, આત્માર્થીના લક્ષણોની વાત થાય છે. આત્માર્થીના લક્ષણોની અંદર એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. આત્માર્થી એ વિચારે છે કે પરમાર્થનો માર્ગ તો ત્રણેય કાળમાં એક જ હોય. આવા પરમાર્થને જે પ્રેરે, જે પરમાર્થ ત્રણેય કાળમાં એક જ છે, એના તરફ જે લઈ જાય, એના તરફ જે દોરે, એના તરફ સાધનાને પ્રવાહિત કરે, એવો વ્યવહાર અમારે સમજ છે. અને આવો વ્યવહાર કોણ આપી શકે, કોણ બતાવી શકે? તો એવો વ્યવહાર બતાવી શકે એવો જો કોઈ પુરુષ હોય તો તે સદગુરુ છે. આવું વિચારીને એ સદગુરુ છે, એ અંતરની દશાવાન પુરુષ છે, કોઈ બાહ્ય ચિહ્નવાળો નથી. આ જ્યારે એને અંતરથી વિચાર કર્યો ત્યારે એને ખબર પડી કે મારે સદગુરુ શોધવાના છે. તો શોધવાના છે એ અંતરદૃષ્ટિથી શોધવાના છે, બાહ્યથી નહીં. એટલે એનું લક્ષ્ય બધું વયું ગયું. ચિહ્ન, લિંગ, વેશ, નિશાન, ડંકા, આ બધા બાહ્ય ચિહ્નો એનામાંથી ગયા. એને અંતર વિચાર કર્યો સદગુરુનો, અને તો એને થયું કે ત્રણેય કાળની અંદર માર્ગ એક જ હોય તો તત્વાર સૂત્રમાં જે કહ્યું કે કયો માર્ગ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ આખમના સારરૂપે તત્વાર સૂત્ર 10 અધ્યાયમાં આપ્યું. એનું પહેલું સૂત્ર આપ્યું. એટલે કે તીર્થંકરો ગમે તે થયા હોય, ચોવીસીઓ ગમે તેટલી થઈ હોય, અનંતકાળમાં પરમાર્થનો માર્ગ કહેનારા પુરુષો ગમે તે હોય, પણ માર્ગ એક જ કયો છે, સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર. આ માર્ગ એક જ છે, ત્રણેય કાળમાં આ માર્ગ છે. મૂળ માર્ગ જેની કૃપાળુ દેવે મૂળ માર્ગના કાવ્યમાં પ્રરૂપણા કરી છે કે મૂળ માર્ગ સાંભળો જીનનો, એમાં કહ્યું છે કે દર્શન જ્ઞાન ચારિત્રની શુદ્ધતા તે તો ત્રણેય કાળે અભેદ અભેદ રૂપમાં છે. તો આપણને વારંવાર કૃપાળુ દેવનો બોધ લક્ષમાં આવે, અનુસંધાન થાય કે ત્રણ કાળમાં માર્ગ કયો, મૂળ માર્ગ કયો, તો દર્શન જ્ઞાન ચારિત્રની એકતા તે મૂળ માર્ગ. તો શું છે દર્શન? જાણ્યો સર્વેથી જીવ તત્વને એણે સર્વથી ભિન્ન અને અસંગ જાણ્યો, કહ્યું ભગવંતે દર્શન. તરત જ મગજની અંદર એકદમ દર્શન એટલે શું, જ્ઞાન એટલે શું, કે દેહથી ભિન્ન છે, આવી પ્રતીતિ જ્યારે આવે આ એનું જ્ઞાન છે. અને ચારિત્ર એ એનો સ્થિર સ્વભાવ છે. જેવું એનું શ્રદ્ધાન છે, જેવું એનું જ્ઞાન છે, એવી જ એની વર્તના છે. વર્તન પણ એ જ પ્રકારનું છે. એટલે જગતના પદાર્થો પ્રત્યે એની વર્તના કેવી, તો વિતરાગતાની. જ્ઞાનીના ચારિત્રમાં વિતરાગતા હોય, રાગ ન હોય. સંસારીના ચારિત્રમાં રાગની મુખ્યતા હોય, આ ગમે છે, આ નથી ગમતું, આ ફાવે છે, આ નથી ફાવતું, આ પ્રીતિ છે આના પ્રત્યે, આના પ્રત્યે અપ્રીતિ છે, આના પ્રત્યે ઇષ્ટ દ્રષ્ટિ છે, આના પ્રત્યે અનિષ્ટ દ્રષ્ટિ છે. આવા વિકલ્પોથી ભરપૂર જે દ્રષ્ટિ છે, સંસારના પદાર્થો પ્રત્યે, સંયોગો પ્રત્યે, સંઘ પ્રત્યે, સંબંધ પ્રત્યે, સંગ્રહ પ્રત્યે અને પરિગ્રહ પ્રત્યે, એવી જેની દ્રષ્ટિ છે એ સંસારી જીવ. અને જેને આમાં એક પણ દ્રષ્ટિ નથી, વિકલ્પ નથી, આવી નિર્મોહી દ્રષ્ટિ જેની છે, સ્થિર એનો શ્રદ્ધાન સ્થિર છે કે સુખ પદાર્થમાં નથી, પદાર્થથી પણ નથી. એક એક વાતને બેસાડવી કે સુખ પદાર્થમાં નથી અને પદાર્થથી પણ નથી, સુખ પોતાના સ્વરૂપમાં છે. આવી શ્રદ્ધા છે એટલે એની સ્થિરતા એટલી બધી છે ચારિત્રની કે એના ચારિત્રમાં પર પ્રત્યેનો મોહ નથી, વૈરાગ્ય છે. પર પદાર્થ પ્રત્યે, પર સંયોગ પ્રત્યે એને વૈરાગ્ય વર્તે છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિ પરિણામ એટલે મોહરહિત પરિણામ. કોઈ પણ પદાર્થને જુએ તો એને કોઈ પણ પ્રકારનો વિકલ્પ સુખનો લગતો ન થાય, હિતને લગતો ન થાય. આત્મહિતમાં મને ઉપયોગી થશે, આત્મકલ્યાણમાં મને ઉપયોગી થશે એવો વિકલ્પ એને ન આવે. તમામ ઈચ્છાઓનો સમાપ્તિ થાય. આ હજારો વર્ષ પહેલાં કહેલો મોક્ષ માર્ગ છે. હવે આવા મોક્ષ માર્ગ તરફ જે પ્રેરે, એ પ્રેરનાર વ્યક્તિત્વ જગતમાં જો કોઈ હોય તો તે સદગુરુ છે. આવો એને અંતરથી વિચાર થયો છે એટલે સદગુરુની શોધ કરે છે. અને યોગમાં એને જ્યારે પ્રાપ્તિ થાય છે, જ્યારે આવું કોઈ પાત્ર નજરે ચડે છે, આવા કોઈ દશાવાન પુરુષોનો યોગ બને છે, ત્યારે એનું પહેલું કામ શું હોય? ત્રણેય યોગ એકત્વથી વર્ત્યા. ખૂબ અનંતકાળ સુધી વિચાર કર્યો છે ને અંતરમાં, અને આવો જ્યારે મળે ત્યારે એ શું કરે? કોઈને પૂછવા જાય? તો આ શબ્દ પ્રયોગ કેટલો મહત્વનો છે કે પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર. ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. તો અહીંયા તો એ જ્યારે આવો યોગ પ્રાપ્ત થાય છે ત્યારે પછી સમર્પણ સિવાય બીજી કોઈ વાત હોતી નથી. કારણ કે એનો વિચાર એને અંતરમાંથી કર્યો છે એટલે સદગુરુના ધારાધોરણ એને નક્કી કરી લીધા છે. એ અવસ્થાના છે કે બાહ્ય દશાના છે? અવસ્થાના છે. તો મારે આવી જ્ઞાની અવસ્થાવાળા કોઈ પુરુષ, કોઈ એવો આત્મા, કોઈ એવું જીવંત ચૈતન્ય, એનો યોગ થવો જોઈએ. એટલે એની ભાષા ઉપર, કપડાં ઉપર, માન્યતા ઉપર, વેશ ઉપર, સાધન ઉપર, ઉપકરણ ઉપર એની દ્રષ્ટિ નથી. અને અંદરની દ્રષ્ટિ છે એ નિર્ગ્રંથ અવસ્થા ઉપર છે. એટલે કામ એક આત્માર્થનું. એટલે એવા પ્રભુ મળે તો એ શું વાત કરે? બોલ, તારી ઈચ્છા શું છે? પૂર્તિ કરવાનો અમને આદેશ થયો છે ભગવાનનો. તારી બધી જ મનોકામનાઓ અમારે પૂરી કરવી છે. તો આની કઈ મનોકામનાઓ? કામ એક આત્માર્થ. અમારો આત્મા જેવો છે તત્વથી, એવો અમને શુદ્ધ પ્રાપ્ત થાવ, એવી અવસ્થા પ્રાપ્ત થાવ. આજે આત્મા શુદ્ધ છે એમ સાંભળીએ છીએ, પણ અમારી અવસ્થા અશુદ્ધ છે. આત્મા નિર્મોહી છે એમ અમે વાંચીએ છીએ, પણ અમારો આત્મા મોહયુક્ત છે. તો આજે આ બધી દિશા એવી છે કે અમે આત્મા સંબંધી, અમારું જ્ઞાન જુદું છે અને અમારો અનુભવ જુદો છે. આત્મા સંબંધી અમારું જ્ઞાન જુદું છે, જાણકારી જુદી છે, માહિતી જુદી છે, અને અમારો અનુભવ જુદો છે. આ બેમાં ડિફરન્સ. જો પ્રભુ તમારે કાંઈ આપવાની ઈચ્છા હોય તો અમને, અમે જેવો અમારો આત્મા છે એવો અમને મળે, એવા અમે થઈએ, પર્યાયમાં થઈએ. અમારી પર્યાય શુદ્ધ થવી જોઈએ. આત્મા નિરાગી છે ને અમારી પર્યાય રાગયુક્ત છે. આ અમને સમજાતું નથી ત્યારે એની વાત એક જ છે. એટલે કૃપાળુદેવનું બોધવાક્ય યાદ આવે કે આત્મા જે રૂપે હો તે રૂપે અમોને પ્રાપ્ત થાય. અમારી બીજી કાંઈ ઈચ્છા નથી. મનસુખરામ સૂર્યરામને પત્ર લખે છે, એમાં લખે છે કે તમારી બ્રહ્મવિદ્યા હોય કે જૈનોના આગમ હોય, જે હોય તે, અમારે એની સાથે કંઈ મતલબ નથી. સાહેબ, તમે તમારી બ્રહ્મવિદ્યા સંભળાવો અમને, અમે સાંભળવા આવ્યા છીએ. કારણ કે અમારી એક જ ઈચ્છા છે, આત્મા જે રૂપે હો તે રૂપે અમોને પ્રાપ્ત થાવ. કામ એક આત્માર્થનું, બીજો નહીં મને રોગ. બીજા રોગ તો અનેક છે. કષાયોના રોગ છે, ઈચ્છાઓના રોગ છે, વિકલ્પોના રોગ છે, ઘણા છે. પણ અમને તો એકે એ રોગથી, આત્માર્થી છે એ મુક્ત થઈ ગયો છે. એને હવે એક ઈચ્છા રહી ગઈ છે. કઈ છે? મોક્ષની. જ્ઞાની છે એથી પણ પર ગયો છે, જ્ઞાની એનાથી આગળ વધ્યો છે. શું થયું છે એને? એને મોક્ષની પણ શું કામ નથી? એણે જે પર્યાય છે આત્માની શુદ્ધ એ જ એને અનુભવમાં લીધી. એણે થયું કે મોક્ષ આ જ છે, ઈચ્છા રહિત અવસ્થા, સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત, આ જ મોક્ષ છે. તો જ્યાં હે પરમ કૃપાળુ દેવ તારા સ્વસ્વરૂપમાં જ રમણતા થઈ છે ત્યાં હવે મોક્ષની ઈચ્છા રહી નથી. અમને એમ હતું કે મોક્ષ કંઈક જુદી વસ્તુ છે, ત્યાં સુધી મોક્ષની ઈચ્છા હતી, પણ જ્યાં ખબર પડી કે શુદ્ધ આત્મ સ્વરૂપ એ જ મોક્ષ છે, કસાયથી મુક્તિ એ જ મોક્ષ છે, તો અમને મોક્ષ તો મળી ગયો છે. તો જ્ઞાની તો મોક્ષ પણ નહીં માગે, એટલે હવે તો અમને શું આપવાનું હતું? આ 680 આ જ્ઞાનીનું ઓળખાણ, આ પૂર્ણ જ્ઞાનીનું ઓળખાણ, આ છેલ્લી અવસ્થા પરાકાષ્ઠા કે જેની મોક્ષની ઈચ્છા પણ સમાપ્ત થઈ ગઈ, આ જ્ઞાનીની ઓળખાણ. ત્યાર પહેલા આત્માથીની ઓળખાણ છે કે અમારે બીજું કંઈ જોતું નથી, બીજા એકેય રોગ નથી, સંસારના કોઈ પદાર્થની પ્રાપ્તિના રોગ નથી, રાગ નથી, વિદ્વેષ નથી, ક્રોધ કામ લોભ મૌન માયા ઈર્ષા કોઈ રોગ નથી અમારામાં સાહેબ, એક જ રોગ છે. અમને એમ થાય છે કે આત્મા અમનો મોક્ષ થાય તો એ જ્ઞાનીના સંગે ગયો અને પછી જોયું જ્ઞાનીને તો મોક્ષની ઈચ્છા પણ નહીં. કેટલી સ્થિતિ અદ્ભુત, ધીરે 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 વિચાર દશાથી થાય છે, વિચાર દશાથી થાય છે. ત્યારે જ્ઞાનીનું વાક્ય એને સમજાશે કે તું છો, એટલે હું તો મોક્ષની વાત કરતો હતો અને ભગવાને મને છેલ્લે બોધની અંદર કહી દીધું કે તારો જો દેહાધ્યાસ છૂટી જાય ને તો તું મોક્ષ સ્વરૂપ છો. હવે તારી કંઈ ઈચ્છા કરી? નોરી કંઈ ઈચ્છા નહીં, પછી કંઈ ઈચ્છા રહેતી નથી. એટલે સંપૂર્ણ બધી જ ઈચ્છાઓ સમાપ્ત થાય મોક્ષ સહિતની, ત્યારે જે એને નિરુપાધિક સુખ મળે છે, અવર્ણનીય અતુલનીય. હે જીવ ક્યાં ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખમૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ. આ બધી ભૂલ, ઈચ્છાઓની ભૂલ, તો એ અહીંયા વાત કરી છે કે આત્માર સિવાય કંઈ નથી. ઈચ્છારૂપ રોગ જેનામાં નથી એને અમે આત્માર્થી કહીએ છીએ. આત્માર્થીનું લક્ષણ સીધું સાદું સરળ સમજમાં આવે એવું કે જેની બધી ઈચ્છાઓ સમાપ્ત થઈ છે. અને જો ઈચ્છાઓ હોય તો જ્ઞાનીને કેટલી આકરી લાગે. જો જ્ઞાનીનું ઓળખાણ કૃપાળુ દેવે આપ્યું છે સૌભાગભાઈના ઉદાહરણથી. શું આપ્યું છે? સૌભાગભાઈ જ્યારે જ્યારે કંઈ માગણી કરે લૌકિક, તો કૃપાળુદેવ કહે છે કે તમારી યાચના અમે સમજી શકીએ છીએ, પણ જ્ઞાનીને મુશ્કેલી કેટલી છે કે તમારી ઈચ્છાઓ પૂર્તિ કરવી એ પાવડાથી રેતી ઉપાડવી સરળ છે, પણ આંખની પાપણથી રેતી ઉપાડવી જેટલી કઠિન છે એટલી જ જ્ઞાનીને મુમુક્ષુની કે ભક્તની કે શિષ્યની કોઈ લૌકિક યાચના સંતોષ કરવો અથવા એની પૂર્તિ કરવી એ જ્ઞાનીને માટે કઠિન છે. પાપણથી રેતી ઉપડાવવા જેવું કામ છે. આટલી યાચના જ્ઞાનીઓને તમારે આપવી છે, તમારી યાચના આ અને જ્ઞાનીની યાતના આ. તમારી યાચના લૌકિક સુખો કે સાહેબ આજીવિકાનું સરખું કરી દો, સાહેબ ઇજ્જતનું સરખું કરી દો, અને જ્ઞાનીની યાતના આંખની પાપણથી રેતી ઉપાડવી અને જે પીડા થાય એ પીડા એને છે. અકાર્ય તે જ્ઞાની કોઈ દી કરી નહીં. અને અત્યારે જ્ઞાનીને કંઈ આપણે યાચના કહીએ તો હરખથી પૂરી કરે. લાવ લાવ તારું આ કરી દઈશ, તું આટલું આટલું કરી દેજે. હવે આવો હરખુડો જે જ્ઞાની છે એ જ્ઞાની કહેવાય કે જેને લૌકિક ઈચ્છા પૂર્ણ કરવા માટે દોડતો દોડતો આવે આપણા ઘરે, તમે આ બધું તૈયાર રાખજો તમારું બધું સારું થઈ જશે. એક જ્ઞાનીની ઓળખાણમાં કે જ્ઞાનીને લૌકિક ઈચ્છા પૂરી કરવી એ તો આંખની પાપણથી રેતી ઉપાડવા જેટલું કષ્ટ થાય છે, ત્યારે આજે કહેવાતા જ્ઞાનીઓને કોઈની લૌકિક ઈચ્છા પૂરી કરવી તો હરખ હોય, ઉત્સવ હોય, સમારંભ હોય, ક્યાંય વાત પકડાય છે? દશા ઉપર જ્યારે વિચાર કરીએ તો જ વાત પકડાશે, બાકી નહીં પકડાય. આત્માર્થીની દશા પણ ઓર છે, જ્ઞાનીની દશા પણ ઓર છે. અને આવો મેળ થાય જ્યારે, મુનિશ્રી તો બહુ સ્પષ્ટ વાત કરે છે. એ કહે છે કે જ્યારે મુમુક્ષુ ઈચ્છા રહિત છે, બીજો નહીં મન રોગ, અને આવો જ્ઞાની જે કોઈ ઈચ્છાની પૂર્તિ કરવાવાળો નથી, કેવળ આત્માર્થવાળો છે, આવો જ્ઞાની બને, બંનેનું ટ્યુનિંગ થાય, મેળ થાય, બે વચ્ચેનો સંબંધ બંધાય, અનુસંધાન થાય કે એકને કોઈ જગતનું કોઈ સુખ કે કોઈ ઈચ્છા જોઈતી નથી અને એકને જગતનું સુખ આપી શકવાની શક્તિ પણ નથી. આ બેનો જ્યારે મેળ ખાય, આ બેનું ટ્યુનિંગ થાય, સુમેળ થાય, ત્યારે સમજી લેવું કે પરમાર્થનો યોગ પ્રાપ્ત થયો. કબીર સાહેબે એને સરસ રીતે વાત મૂકી, શિષ્ય લોભી ગુરુ લાલચુ, મેળ જ નથી. ઓલાને લોભ છે સંસારના પદાર્થો, સંસારનું સુખ, ભૌતિક સામગ્રી, એ બધું મેળવવું છે કંઈ ને કંઈ પ્રકારે. સંસારમાં તો અનંત પ્રકારનું છે, એમાં કોકને સાહેબ મને આ કરી દો, સરખું કરી દો, આ કરી દો, આ કરી દો, આ લોભ છે એનું. અને ગુરુ લાલચી છે, આ મારું સન્માન કરે, માન કરે, મારો સત્કાર કરે, પૂજા કરે, સિદ્ધિ કરે, પ્રસિદ્ધિ કરે, બસ આ લાલચમાં ને લાલચમાં આ બેનું દોનો બેઠે પથ્થર નાવ, પોતે પણ તરે નહીં બીજાને ડૂબે, પામે તેનો સંગ જે પથ્થરની નાવનો સંગ પામીએ તો શું થાય, તરી શકીએ કે બુડીએ? કેટલી અદ્ભુત વાત, ખૂબ શાંતતાથી સ્વસ્થતાથી વિચારવી પડે કે સદગુરુ સાથે ટ્યુનિંગ થવું જોઈએ. ટ્યુનિંગમાં શિષ્યની ભૂમિકા, કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ, એને એક કે રોગ નથી, સંસારનું કોઈ ચીજ જોઈતી નથી. અને એનું કારણ કે સંસારના પદાર્થો અનિત્ય છે, ક્ષણભંગુર છે. જો સંસારના પદાર્થો અનિત્ય લાગે તો એના પ્રત્યે મારાપણું રહે, અને મારાપણું ન રહે તો માગવાની ઈચ્છા પણ ન રહે. શેના માટે માગવું? આ સ્થિતિનો મુમુક્ષુએ પોતાની અપેક્ષાએ વિચાર કરવાનો, અમારે સાધના કરવી, તારે સાધના કરવી તો કર વિચાર કે જગત પ્રત્યેનો અનિત્ય ભાવ ક્યાં સુધી પહોંચ્યો છે. જે મારા નથી એ તો મારા નથી જ, એમાં તો કોઈ શંકા નથી. જે મને મળ્યું નથી હવે એને મેળવવાને તો હોશ નથી જ, હવે તો જે મને મળ્યું છે તે પણ મારું નથી. જગતના જીવોને હજી જે નથી મેળ્યું એ મેળવવાની એટલી બધી ઝંખના છે. જે નથી મેળ્યું તો એ તો તારું નથી જ, પણ તને જે મળ્યું છે એ પણ જ્ઞાની કહે છે એ તારું, એમાં પણ તું મમત્વ બુદ્ધિ છોડ. અન્યત્વ ભાવના ભાવ, શું છે અન્યત્વ ભાવના? ના મારા તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાતના, ના મારા ભૃત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધનધામ યૌવન ધરા, રે મોહ અજ્ઞાત્વના, રે રે જીવ વિચાર એ મજ સદા, અન્યત્વદા ભાવના. આ બધા જે વાત કીધી કોની કીધી? પોતાના છે એની કીધી. ના મારા તન, બીજાના તનની વાત કરી, રૂપ બીજાના રૂપની વાત કરી, કાંતિ બીજાને કાંતિની વાત કરી, ભાઈની વાત કરી, કોકના ભાઈની વાત કરી, કંઈ કોઈની વાત નથી કરી. આખો શ્લોક જે છે, આખી ગાથા જે છે અન્યત્વ ભાવનાની, એ કોની વાત કરી? જે ઓલરેડી પોતાના છે જેની માલિકી પોતાની છે, જે પોતાને જન્મજાત પ્રાપ્ત થયા છે, એ ગોત્ર જ્ઞાત કંઈ મારું નથી, ધન ધામ યૌવન ધરા કોઈ નથી મારું, પણ પર તને વર્ષામાં મળ્યા છે, તારા બાપને આટલો ગ્રાસ હતો, આ ધન છે લાખ રૂપિયા તારા બાપનો વારસો છે, એ મૂકી ગયા એટલે તું એનો માલિક છો, ધરા આટલી જમીન એ પ્લોટ એ મકાન જેના ઉપર છે એ આપણું છે, અમારા બાપદાદાનું છે, એ તારું નથી, હવે બીજા લેવાની વાત નથી, આ પ્લોટ લઈ લઉં ને આ જમીન લઈ લઉં ને આ મકાન લઈ લઉં ને આ પ્રોપર્ટી લઈ લઉં, એની તો કોઈ વાત જ નથી. અન્યત્વના ભાવના ભાવતી વખતે વિચારમાં આવતો નથી કે હું શું ભાવું છું, કે જે મારું નથી એ તો નથી જ, એની તો જ્ઞાની ના જ પાડે છે કે હવે એની તો તું અભરખા કરતો જ નહીં, એની તો ઈચ્છા કરતો જ નહીં, પણ જે તારું છે ને એ પણ તારું નથી. હવે આ તો સરત જ્ઞાનીની કેટલી બધી આકરી છે. આવી જેની સ્થિતિ થઈ છે અનિત્ય ભાવના ભાવવાથી, અને આવો ગુરુ મળ્યો છે કે જે કહે છે મને તો મોક્ષની પણ, મને એકય રોગ નથી, તને તો હજી મોક્ષનો રોગ છે, સંસારનો રોગ છે. જ્ઞાનીની અવસ્થાની અંદર આને અંતર વિચાર કર્યો છે ત્યારે આ આત્મારથી અહીં સુધી પહોંચ્યો છે. જ્ઞાની અંતર વિચારથી હું મોક્ષ સ્વરૂપ જ છું ત્યાં સુધી પહોંચ્યો, બે અંતર વિચાર કર્યા. જ્ઞાની કે છે હું મોક્ષ સ્વરૂપ છું, આ કે છે આપો આપો દાદા અમને મોક્ષ. બે પરિસ્થિતિ, પણ આપણે તો બેયની જ્ઞાનીની વાત છોડો, હજુ આત્માર્થીની સ્થિતિમાં પણ આપણો પ્રવેશ થયો નથી. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. આવી સ્થિતિ એની છે, આત્માર્થીનું લક્ષણ કીધું છે, અદ્ભુત લક્ષણ છે. અને એવા જ્ઞાનીના શરણે જાય છે, ગોતી શકે છે પછી કે મારે જ્યારે કોઈ રોગ નથી આત્માર સિવાય, તો ગુરુને આત્માર સિવાય બીજા રોગ હોય, એ ગુરુ હોય, એ જ્ઞાની હોય, એને સદગુરુ કહેવાય? જો એને હોય કાંઈ, જો આત્મારથીને ન હોય બીજો મન રોગ ન હોય, તો જેને બીજો મન રોગ હોય, સત્કારનો, મનાવવાનો, પૂજાવાનો, કામનાનો, જય જયકારનો, સિદ્ધિનો, પ્રસિદ્ધિનો, મહિમાનો એવો રોગ જો હોય, તરતમ યોગે રે તરતમ વાસના રે વાસિત બોધાધાર અનંત ગન કચાવી વાસનાથી યુક્ત છે, આવો જ્ઞાની આનો બોધ મને તારે ન હોઈ શકે. વિચાર ઓછો થાય એનો વાંધો નહીં, સાચો થવો. આને કહેવાય છે જૈન દર્શનમાં સમ્યક. સમ્યક વિચારણા વિના સમ્યક દર્શન ન થાય. આપણી તો વિચારણાની ભૂમિકામાં જ કેટલી બધી અસ્પષ્ટતા છે, અચોક્કસતા છે, અનિર્ણાયકતા છે, કેટલી બધી છે. માર્ગ કંઈ છે ને આપણે વિચારીએ છીએ કંઈ, કેમકે મતિ કલ્પનાનું જોર ઘણું છે, પૂર્વ સંસ્કારનું જોર ઘણું છે, અજ્ઞાનનું જોર ઘણું છે, અને જે સંગ છે એ ખોટો છે, અસત્સંગનું જોર. કૃપાળુદેવે એટલે એક જ આપ્યું કે અસત્સંગનું જોર ઘણું છે જીવને, અસત્સંગ બધી જગ્યાએ, એને મિથ્યા માન્યતાઓને પુષ્ટ કરનાર લોકોના સંગમાં જ એ રહે છે. એટલે અસત્સંગની નિજેચ્છાથી જીવને આટલા આટલા પ્રકારના આ વિકલ્પો છે એ પત્રાંક 436માં લખ્યું છે. અસત્સંગથી, એની નિજેચ્છાથી આ બધા રોગ એને ઉત્પન્ન થયા છે. એટલે નથી પોતાનું ઓળખાણ, નથી જ્ઞાનીનું ઓળખાણ, અને એ ઓળખાણ થવા માટે એને અંતર વિચાર કર્યા સિવાય બીજો કોઈ શોર્ટકટ નથી. અંતર વિચાર એ પવિત્રતાની ધારા છે, એમાં ક્યાંય ભેળસેળ નહીં આવે. કેમ કે જીવ અંતર વિચાર કરે ત્યારે એનું અનુસંધાન શેની સાથે થાય? પોતાના ચૈતન્ય સાથે થાય. પોતાનું ચૈતન્ય કોઈ દી પોતાને દગો આપે? બેસે છે વાત? એને કૃપાળુદેવે કીધું કે સહજ આત્મ સ્વરૂપ તારું હોય તો એ તારો પરમ ગુરુ છે, સદગુરુને ગોતવાની પછી જરૂર નથી. જ્યારે પોતાનું અનુસંધાન પોતાના ચૈતન્ય સાથે છે, એના યથાર્થ સ્વરૂપની ઓળખાણ સાથે છે, તો અંદરથી જે જવાબ મળે, જે મહાત્મા ગાંધીજી કહેતા હતા કે વોઇસ ઓફ સાયલન્સ, યુ શુડ ટ્રાય ટુ લિસન ધ વોઇસ ઓફ સાયલન્સ. તું અંદરના અવાજને સાંભળ, એ શબ્દમાં નથી છતાં ધ્વનિમાં છે, તને ભણકાર આપે છે કે આ ન થાય તારાથી, આ સુખનો માર્ગ નથી, આ સંસારના પ્રપંચમાં પડીશમાં આ ક્ષણિક સુખ છે, આ શાશ્વત નથી, આ બંધનો માર્ગ છે, આ મુક્તિનો માર્ગ નથી. અંદરથી જવાબ મળશે, એ તારો પરમ ગુરુ છે. સદગુરુ શું કહેશે? તારું આત્મ સ્વરૂપ તારો પરમ ગુરુ છે. કેમ સાહેબ આવું કીધું હશે કૃપાળુદેવે? ચર્ચા, વિવાદ, તર્ક ઘણું ચાલે. કેમ સહજાત્મ સ્વરૂપને પરમ ગુરુ કીધા? તો સદગુરુની જરૂર નથી, હવે નથી જ. શું કીધું? સાચું સદગુરુત્વ કયા ગુણ સ્થાનકે છે? એને પરમ ગુરુ કહીએ છીએ. તેરમાં ગુણસ્થાનકે છે. તેરમાં ગુણસ્થાનકે શું સ્વરૂપ છે? શુદ્ધ આત્મ સ્વરૂપ છે. તેરમી છે સહયોગી સાહેબ, શુદ્ધ આત્મ સ્વરૂપ છે, કસાયોથી રહિત છે, ઘાતી કર્મથી રહિત છે. એમ પોતાની અંદર જ્યારે અંતર્મુખ થાય અને એનું અનુસંધાન શુદ્ધ આત્મ સ્વરૂપ સાથે થાય, પોતાના ચૈતન્ય સાથે થાય, પોતાના આત્મા સાથે થાય, તો સર્વ જીવ છે સિદ્ધ સમજે. તો જો અરિહંત એ પરમ ગુરુ હોય તો તારો આત્મા એ પણ પરમ ગુરુ છે. પણ શરત શું? અરિહંત જેવો આત્મા હોય તો, શુદ્ધ હોવો જોઈએ. સમયસાર આ કહે છે શુદ્ધાત્મા. એ શુદ્ધાત્મા છે ત્યારે બધા આલંબન છોડાવી દે છે. સમયસારમાં વાંચીએ ત્યારે પંચ પરમેશ્વરીનું આલંબન, દેવગુરુ ધર્મનું આલંબન, એ બધાને વ્યવહારની કેટેગરીમાં મૂકી દે. પણ શરત એટલી છે, સમજ હોવી જોઈએ. આજે સમજ વિના, સંદર્ભ વિના, સંગતિ વિના ગમે તે વાંચે ને એકાંત પકડી લે અને પછી ડાહી ડાહી વાતો કરે, માર્ગ ન મળે, મૂંઝવણ મળે. જીવને સમજ જોઈએ છે, મૂંઝવણ નથી જોઈતી, જટિલતા નથી જોઈતી. જટિલતા હશે તો કુટિલતા આવશે. જો તત્વજ્ઞાનની અંદર જટિલતા પકડાઈ ગઈ તો કુટિલતા આવવાની જ. પોતાનું વાત સિદ્ધ કરવા માટે ગમે તેવું માયા કપટને જૂઠ કરતા એ પાછો નહીં પડે, કેમ કે એને જટિલ વાતને સિદ્ધ કરવી છે, જે ખોટી છે એને સાચી કરવી છે. તો શું થાય? તો માર્ગ સત છે, સરળ છે, સુગમ છે અને તેની પ્રાપ્તિ સર્વત્ર. કૃપાળુદેવે પહેલા વહેલા કીધું કે ભાઈ આ સુગમ છે, આમાં જટિલતા છે જ નહીં, સરળ છે. મોક્ષનો માર્ગ સરળ, તે માર્ગ બે નથી, એમાં સરળતા છે, સુગમતા છે. અરે ભાઈ, જે સમજાય મોક્ષનો માર્ગ, ન સમજાય મોક્ષનો માર્ગ, માથા ફાડવાના એ મોક્ષનો માર્ગ, આવું ક્યાંથી શીખે એવું હતું? તો મોક્ષ પોત બીજાનું સ્વરૂપ છે કે તારું સ્વરૂપ છે? તારું સ્વરૂપ છે તો સરળ હોય કે અસરળ હોય, સુગમ હોય કે અસુગમ હોય, સુગોચર હોય કે અગોચર હોય, કેટલી વાત જુદી જુદી રીતે જુદા જુદા દ્રષ્ટિકોણથી વાતનું અનુસંધાન, તાળો મેળ તો કરો. અને તાળો મેળ કરવાથી ખ્યાલ આવશે કે ઓ કૃપાળુ દેવ, તમારા બોધ વાક્યો એકવાર અમે શાંતિથી વ્યવસ્થિત વિચારીએ, વાંચીએ, વિચારીએ, એનો વિચાર વિમર્શ કરીએ આપસમાં, અને સ્પષ્ટતા થતી જાય, એમ ગૂંચ ઉકલતી જાય. આંટી પડેલું સૂતર હોય એ સૂતરની અંદર બે ડાયા સાણુ પુરુષ બેઠા હોય તો બરોબર ગૂંચ ઉકલે, અને ચાર પાંચ દોઢડાયા ભેગા થયા હોય તો પ્રશ્ન કોઈ દી ઉકલે નહીં, ગૂંચ ઉકલે નહીં, કાપવું જ પડે. અને પુરુષાર્થનું સ્વરૂપ કેવું સરસ આપ્યું છે, શું કરવાનું છે, પાવડા કોદાળી ઉપાડવાના છે, પહાડ ભાંગવાનો છે, નદી ઉપરના બંધ બાંધવાના છે, રેલવેના પુલ બનાવવાના છે, શું કરવાનો છે, કયો પુરુષાર્થ કર, વિચાર તો પામ. અમે કહીએ છીએ અને વિચાર એ બહારથી લાવવાના છે, એ વિચારની ક્ષમતા પોતાની કે કોકની, જીવ વિચાર કરી શકે એ પોતાના જ માઇન્ડથી વિચાર કરે ને કે બીજાના માઇન્ડથી વિચાર કરે. તો વિચાર એ પ્રોપર્ટી છે કોની, પોતાની છે. ભાષા આપણી પ્રોપર્ટી છે, વિચાર આપણી પ્રોપર્ટી છે, જ્ઞાન આપણી પ્રોપર્ટી છે. વિચાર એ જ્ઞાનનો નાનામાં નાનો અંશ છે, અલ્પમાં અલ્પ. એ વિચારથી શરૂ થાય આખું જ્ઞાન, વિચારથી શરૂ થાય. આ તો એક તણખો છે, સ્ફુલ્લિંગ છે, ચિનગારી છે. પેલો તો આખો દાવાનળ છે જ્ઞાનનો, પણ શરૂઆત વિચારથી થાય. એ વિચાર કોનો, પોતાનો. તો અહીંયા કહે છે કે આત્માર્થી સાધનાનો પુરુષાર્થ કરે ત્યારે એને પુરુષાર્થની એક ભૂમિકા જોઈએ, અને ભૂમિકા માટે મુનિશ્રીએ ફરીથી ગાથાનું સમાપન કરીને કીધું કે આ ગાથા એ જ્ઞાન નથી પણ અવસ્થા છે. મુકુંદભાઈ, ગાથા એ જ્ઞાન નથી અવસ્થા છે. એમ વિચારી અંતરે શોધે સદગુરુ એ કામ એક આત્માર્થનું બીજો નહીં મનરો. આ તમામ પ્રકારની પૂર્વ તૈયારી કરવી હોય તો આ અવસ્થાઓ જીવનમાં મહત્વની છે. કૃપાળુદેવ આગળ વધીને કહે છે કે લ્યો અવસ્થાના અમે તમને અંગ આપીએ, હવે અવસ્થા શું છે એની વિશેષ વિચારણા આગળ આપે છે. ચાલો જેને વાંચવાનો છે. ચાર અવસ્થાના મહત્વના અંગો,
કસાઈની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે કેદ પાણી દયા, ત્યાં આત્માનું નિવાસ. મનમાં કંઈ પણ ભ્રમણા ન રહે. કોઈ માણસ આવો, હું આવો છું તો તમે માનવાની કોશિશ ન કરો, ખોટા ગાણા ન ગાય, તેના માટે આ ચાર સૂત્રો છે. જો તમને લાગે છે કે હું આત્માર્થી છું તો આત્માર્થીના ચાર લક્ષણો તમારામાં હોવા જોઈએ. આ વૈચારિક પ્રક્રિયા છે અને આ પ્રક્રિયામાં સૌથી ઉપયોગ સાધન મન છે. બહારમાં એકાંત અસંગ હોય તો, પરંતુ અંદરના તે મુખ્ય સાધન છે. અંદરમાં આવેશ હોય, મનમાં ઉકળાટ હોય, મન વ્યવસ્થિત હોય, વ્યતીત હોય, વ્યાકુળ અને વિષપ્ત હોય, મન મૂઢ હોય, અજાગૃત હોય, અસ્તવ્યસ્ત હોય, તૂટેલું અને ભાંગેલું હોય, મનમાં નિરાશા હોય, તો તત્વચિંતન નહીં થાય. તત્વચિંતન માટે અખંડ મન જોઈએ. મનનો ઉપયોગ સાધના માટે કરવાનો છે. મનમાં જે પણ ઉકળાટ હોય તે પહેલાં શાંત કરવું પડે. જૈન પરંપરાએ શાંત શબ્દને બદલે ઉપશાંત શબ્દ વાપર્યો છે. તે એટલા માટે વાપર્યો છે કે અશાંત બનાવનારા બીજા જે પરિબળો છે તે અંદર સક્રિય નથી. પ્રારંભ જ્યારે થશે ત્યારે ઉપશમ થશે, શાયિકથી નહીં થાય. જ્યારે પહેલું સમ્યક દર્શન થશે ત્યારે ઉપશમ સમ્યક દર્શન જ થશે, સીધું શાયિક સમ્યક દર્શન નહીં થાય. ચારિત્ર મનો ઉપશમ થાય એવો સીધો ક્ષય પણ થાય.
ઉપશમ થવો જોઈએ એટલે ઠરવું જોઈએ, પ્રગાઢ શાંત અવસ્થા હોવી જોઈએ. કમસે કમ ઊંડાણથી તત્વચિંતન કરી શકાય તેવી મનની ક્ષમતા રહેવી જોઈએ. આ દ્રવ્ય ગુણ પર્યાયનું અને આત્મ સ્વરૂપનું ચિંતન ખંડિત મનથી નહીં થાય, અખંડ મન જોઈએ. એટલા માટે કુંકુંદરાચાર્યજીએ, હરિભદ્રસુરીજીએ એક શબ્દ વાપર્યો, પ્રજ્ઞા. તત્વને જાણવા માટે માત્ર બુદ્ધિ નહીં, આઈક્યુ લેવલવાળી બુદ્ધિ નહીં પણ પ્રજ્ઞા જોઈએ. બુદ્ધિ શુદ્ધ ન થાય ત્યાં સુધી તત્વચિંતન ન થાય. દ્રવ્યનું, ગુણનું, પર્યાયનું અને દ્રવ્યયોગનું ચિંતન પ્રજ્ઞાથી થશે. આઠમા ગુણ સ્થાનક પછી એક જ સાધન કર્યું, અન્ય ચિંતન.
અન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો અપૂરો અવસરે એવો ક્યારે આવશે ત્યાં ધારા તૂટતી નથી. આ ચિંતન શુભનું નહીં, બહારનું નહીં, આ ચિંતન શુદ્ધ દ્રવ્યનું, તે પણ સ્થૂળ નહીં, અતિ સૂક્ષ્મ. માત્ર ઉપર છલી વાતો કરવાથી આપણું કામ પતી જતું નથી. ઘણા લોકો સંતો પાસે જઈને કહે છે કે અમને આશીર્વાદ આપો, માથે હાથ મૂકો એટલે અમારું કામ થઈ જાય. આશીર્વાદ તો વરસતા જ હોય છે, પરંતુ અન્યન ચિંતન તમારે કરવું પડશે અને બારમા ગુણસ્થાન સુધી કરવું પડશે. મુખ્ય સાધન, મુખ્ય સાધના કરવા અન્યન ચિંતન જોઈએ અને અન્યન ચિંતન કરવા આવું ખંડિત થયેલ વ્યગ્ર બનેલ અસ્વસ્થ મન પાંગેલું અને નિરાશ મન, હતાશા અને વિસિક્ત મન ન ચાલે. મન તાજગી ભર્યું અને ગુલાબના ફૂલ જેવું ખીલેલું જોઈએ. આ મનમાં આટલી બાબત હોવી જોઈએ. પહેલી બાબત, કશાયની ઉપશાંતતા. ત્રણ જ શબ્દો છે. પહેલું અકશાય, બીજું તીવ્ર કશાય અને ત્રીજું મંદ કશાય. અકશાય એટલે તે અસલ અવસ્થા, વિતરાગ દશા, પરિપૂર્ણ દશા. સપક શ્રેણીમાં દસમા ગુણસ્થાનના અંતે મોહનો સંપૂર્ણ ક્ષય થાય એટલે બારમા ક્ષીણ મોક વિતરાગ. ગુણસ્થાને વિતરાગ દશા છે. મોહનીય કર્મના 28 ભેદ છે, પણ મુખ્ય બે ભેદ. પહેલું દર્શન મોહ, મિથ્યાત્વ મોહ આદિ ત્રણ ભેદ. બીજું ચારિત્ર મોહ. ચારિત્ર મોહના બે ભેદ, પહેલું કષાય મોહનીય 16 ભેદ, બીજું નો કષાય મોહનીય 9 ભેદ. બધામાં મિથ્યાત્વ મોહ મુખ્ય છે. દર્શન મોહનો પહેલા નિકાલ થાય, પછી ચારિત્ર મોહનો નિકાલ થાય. કષાયો અંદર વ્યગ્રતા ઉત્પન્ન કરે છે, તે તેનો સ્વભાવ છે.
બસ, આગળ.
જેટલી અશુભ પ્રવૃત્તિઓ થાય છે તે તીવ્ર કષાયની હાજરીમાં થાય છે. તીવ્ર કષાય જો હોય તો શુભ પ્રવૃત્તિઓ નહીં થાય, શુભ વિચારો અને શુભ કર્મો પણ નહીં થાય. ત્યાં અશુભ પ્રવૃત્તિ હોય અને અશુદ્ધ પ્રવૃત્તિ પણ હોય. મન કષાય, જ્યાં કષાય મન થાય છે ત્યાં શુભ પ્રવૃત્તિઓ થાય છે. ત્રણ અવસ્થા, અશુદ્ધ, શુભ અને શુદ્ધ. અશુદ્ધ અવસ્થા તે તીવ્ર કષાયની અવસ્થા અથવા અશુભ અવસ્થા, અને મન કષાય એટલે શુભ અવસ્થા. મન કષાય હોય તો ધર્મ થાય, ત્યાં સદગુરુનો યોગ થાય. મન કષાય હોય ત્યાં ધ્યાન થાય. મન કષાય હોય ત્યાં અનુષ્ઠાન શુભની સાધના થાય. પરંતુ એમ કહેવું છે કે મન કષાય વખતે થતી શુભ સાધનામાં અટકવું નથી, પણ કૂદકો મારવો છે. શુદ્ધ અવસ્થા, આ શુદ્ધ અવસ્થામાં તીવ્ર કષાય પણ જાય, મન કષાય પણ જાય અને અકષાય અવસ્થા પ્રાપ્ત થાય. તે ધ્રુવનો તારો, તે આપણું લક્ષ્ય છે.
તીવ્ર કષાયના ઉદયમાં અશુદ્ધ પ્રવૃત્તિ અને અશુભ વિચાર થાય તો પહેલાં શું કરવું પડે? કષાય મંદ કરવા પડે. જેમ ગરમાગરમ ખીચડી ન ખવાય પહેલાં તેને ઠારવી પડે, નહીં તો જીભ દાઝે અને ફોલ્લા પણ પડે. તેમ કષાય જ્યાં સુધી સમતા નથી, શાંત થતા નથી, ત્યાં સુધી શુભ પ્રવૃત્તિ, શાંત વિચાર અને શુભ કર્મ નહીં થાય. પરમ કૃપાળુ દેવે કહ્યું, પહેલાં કષાયો ઉપશાંત કરવા પડે. ઉપશાંત શબ્દનો અર્થ તે પાતળા પડવા જોઈએ. તે મોડા પડવા જોઈએ. જેમ પ્લાસ્ટર તોડવું હોય તો પહેલાં હથોડો લઈને ખોખરું કરવું પડે, પછી પ્લાસ્ટર તૂટે. તેમ આ કસાયોને ખોખરા કરે એટલે પાતળા પાડે તેનું જોર ઓછું થાય. આજે તો આપણા કસાયોની તાકાત જોરદાર છે, આપણી તાકાત નથી. ક્રોધ જીતે છે અને ક્ષમા હારે છે. પર્યુષણમાં તમે ક્ષમાપના કરી, ધન્યવાદ, સારું કર્યું. પણ ક્ષમાપનાનો અર્થ એ છે કે હવે પછી તમને કોઈના પ્રત્યે વિરોધ, વૈમનસ્ય, અણગમો કે નાકનું ટેરવું ચડે તેવું રહ્યું નથી. તો સમજવું કે કસાઈ શાંત થયા છે, પાતળા પડ્યા છે. કસાયો છે તો ખરા, પણ જોર નથી. જેમ સાપના મોઢામાંથી ઝેરની દાઢ કાઢી લીધી હોય તો સાપનો ફૂફાડો રહેશે પણ ઝેર નહીં, તેમ કસાઈનું જોર હવે તેના ઉપર ચાલતું નથી એવી પૂર્વ ભૂમિકા તેણે પ્રાપ્ત કરી લીધી છે. અત્યારે આટલી વાત થઈ, આ ચાર અવસ્થાઓનું વર્ણન શાસ્ત્રોને વિગતવાર કરવું છે. ફરી મળીશું ત્યારે આગળનો ક્રમ ચાલુ થશે.
બસ અહીંયા ગાથા 38ના પ્રારંભ ઉપર, પણ 37ના સંદર્ભમાં છે અને એ વાત ચાલે છે આત્માર્થીના લક્ષણો. આત્માર્થીના લક્ષણની અંદર એને આત્માર્થનું કામ છે, કામ એક આત્માર્થનું. એ આત્માર્થનું કામ છે એ શબ્દ બોલવો એક વાત છે, અને એવી ભૂમિકા હોવી એ બીજી વાત છે. જેમ કોઈ એમ કે મારે આ પદવી પ્રાપ્ત કરવી છે તો એની ભૂમિકા કાર્યકર્તા, કામ કરવાની, એ બધું તો હોવું જોઈએ ને. એમ ધન પ્રાપ્ત કરવું હોય તો ભૂમિકા પુરુષાર્થ કરવાની, યોગ્ય દિશામાં ઉદ્યમ કરવાની, એ તો હોવી જોઈએ ને. એ વિના વાત કર્યા કરે કે મારે આ કરવું છે, તે કરવું છે, એ કંઈ સિદ્ધ થાય. કાર્ય સિદ્ધ કરતાં પહેલાં એની અવસ્થા હોવી જોઈએ. અહીંયા જ્ઞાનીએ બહુ સરસ વાત મૂકી છે કે તારે આત્માર્થીની એક અવસ્થા છે, માત્ર કામ એક આત્માર્થનું, મારા આત્મા જે બોલબોલ કરશ, અને તારી અવસ્થાનું એકય અંગ તારામાં નથી. અવસ્થાનો અંગ ન આવે તો તારે આત્મા જોઈએ છે, મોક્ષ જોઈએ છે, આ બધી વાત વ્યર્થ છે. અવસ્થા આવ્યા વિના એ પદની પ્રાપ્તિ ન થાય, એ ભૂમિકાની પ્રાપ્તિ પણ થઈ શકે નહીં. અવસ્થા જોઈએ. એમાંની પહેલી અવસ્થાની વાત મૂકી છે. અત્યારે મૂળ વાત ગાથામાં આવે છે, ચારે ચાર અવસ્થા: કષાયની ઉપશાંતતા, મોક્ષની અભિલાષા, ભવ પ્રત્યેનો ખેદ અને પ્રાણી પ્રત્યેની દયા. પણ અહીંયા વાત કરે છે ત્યારે એ કહે છે કે એની અવસ્થા, કે આ વૈચારિક પ્રક્રિયા છે, અવસ્થા છે. હવે આ ખ્યાલ આવે છે, કષાયની ઉપશાંતતા એ વૈચારિક પ્રક્રિયા છે. કસાયો શાંત થવા એ વૈચારિક પ્રક્રિયા છે અને એનું સાધન મન છે, એમ લખ્યું છે. કસાયો શાંત થવામાં મન સ્વસ્થ થાય તો કસાયો શાંત થાય. મનની અવડચંડાઈ ચાલુ હોય તો કસાયો શાંત થાય ખરા? તું પોષણ આપે તને. એટલે એને કહ્યું કે આ સાધના છે, એ જુઓ, વિચારણાની છે. સાધન ઘણા છે પણ એનું મુખ્ય સાધન મન છે. જો કસાયોને ઉપશાંત કરવાનું સાધન મન છે, કોઈ તપ કરે તો કસાય શાંત થાય? વધી જાય, કદાચ વધી જાય. તો અહીંયા કહે છે કે જો મનમાં ઉકળાટ હોય, આવેશ હોય, વ્યાકુળતા હોય, વિક્ષિપ્તા હોય, મૂઢતા હોય, અજાગૃતિ હોય, અસ્તવ્યસ્ત હોય, તૂટેલું હોય, ભાંગેલું હોય, ખંડિત હોય, આવા મનથી કસાયો શાંત થાય નહીં. એટલે ઘણીવાર આપણે કોઈને કંઈ કહેવું હોય તો આપણે કહીએ કે એની વાત એને અસર નહીં કરે, કારણ કે એની અત્યારે મન અશાંત છે, એ ઉદ્વિગ્ન છે, કોઈ સંકટોથી ઘેરાયેલો છે, કંઈ મુશ્કેલીથી પછડાયેલો છે, કોઈ વાત એના મનમાં એટલી બધી છે કે હતાશ થઈ ગયો છે. તો તે સમયે આપણી વાત ગમે તેવી સાચી હોય તો પણ એ ઝીલાશે નહીં, પકડાશે નહીં. ન પકડાવવાનું કારણ વાત ખોટી છે એવું નહીં, મન મન અશાંત છે, અને અશાંત મન કશાયને મદદ કરશે, શાંતતાને મદદ નહીં કરે. ત્યારે આપણો ઉપદેશ હોય સંતનો શાંત થવાનો હોય કે ભાઈ તું આ બધું શાંત થા, આ બધી વસ્તુ છે. તત્વચિંતન ન કરી શકે આવું મન, અને કષાયોની શાંતતા એ તત્વચિંતનથી થાય. કેવી રીતે? બરાબર. ગિરીશ, તત્વની વિચારણા કરવા માટે મનની શાંતિ જોઈએ. કષાયોને ઉપશાંત કરવા હોય તો તત્વ ચિંતન થઈ શકે. તત્વ ચિંતનથી કષાય ઉપશાંત થાય. તત્વચિંતનમાં નિત્ય અનિત્ય, સ્વ પર જડ ચેતન, હિતકારી અહિતકારી આવા વિકલ્પોથી જ્યારે એમાં સુખ છે કે નહીં આ વિચાર કરે ત્યારે જેના કારણે કષાયના કારણોનું ચિંતન કરવું જોઈએ. કષાય ઉદ્ભવ થવાના જે કારણો છે એ વ્યર્થ છે, એ ક્ષણભંગુર છે, એ લૌકિક છે, એ બિનમહત્વના છે, એ બિનજરૂરી છે. કાયમ મારા સ્વભાવની સાથે વિચારું તો એનું કોઈ મૂલ્ય નથી, તો કસાય શાંતિ. આ તત્વચિંતનનો વિષય છે. આપણે કહીએ કે આમાં કયો મોટો જગન કરી નાખ્યો છે, અથવા કયું આપ ફાટી ગયું છે કે તું આટલો બધો તોફાન કરે છે અથવા આકરો ફાફડો થાય છે, ત્યારે કહેવું પડે કે એવું કયું મોટું નુકસાન છે. જો એ વિચાર કરો જે કારણે કસાય થયો, ક્રોધનો થયો, માનનો થયો, માયાનો થયો કે લોભનો થયો, જે કારણથી થયો તો વિચાર કરો કે કારણનું મૂલ્યાંકન કેટલું તત્વની દ્રષ્ટિએ, એ સનાતન છે કે ક્ષણભંગુર છે, એ ક્ષણિક છે કે શાશ્વત છે. તો એક નાના એવા મામૂલી કારણ માટે થઈને આટલી ઉગ્રતા શું કામ? હા, જ્ઞાન હાજર થાય. કૃપાળુ દેવે કહ્યું જ્ઞાન તેનું નામ, સમયે હાજર થાય. તત્વચિંતન જો હશે તો કસાઈને શાંત કરી દેશે. તત્વચિંતનની જો ટેવ રાખી હશે તો કોઈ પણ કારણો તો નિમિત્તો બન્યા જ કરવાના. સંસારની અંદર આપણું સાંસારિક જીવન છે, ભૌતિક જીવન છે, એમાં બધાય નિમિત્ત કસાઈના છે, શાંતિના નથી. બધા નિમિત્ત નવાઈ લાગશે, શાંતિના નિમિત્ત પણ કસાઈના નિમિત્ત થઈ જાય. મહેશભાઈ, શાંતિના નિમિત્ત પણ મંદિરો છે એની બધી વિધિ ક્રિયાઓ બધી છે, શાંતિના નિમિત્ત છે કે કસાઈના નિમિત્ત છે? અને એમાં પણ કસાઈ કેટલો થાય થાય ને મારા મારી જબરજસ્ત. નિમિત્ત કયું છે? તીર્થંકર ભગવાનની તમે ઉપાસના કરવા બેઠા છો, ઉપાશ્રયની અંદર છો, નિમિત્ત શેના છે અને પરિણામ શું આવે છે? કસાય. તો સંસારની અંદરના નિમિત્તો તો બધા કસાયના હોય છે. જો તત્વચિંતન હોય તો વિચાર થાય. એટલે કેટલી સરસ વાત મૂકી કે તત્વચિંતન માટે અખંડ મન જોઈએ. સાધન મનથી મોટું કોઈ નથી, એટલે મન વિશુદ્ધ જોઈએ, મન વિક્ષિપ્ત ન જોઈએ, તૂટેલું ન જોઈએ, ખંડિત ન જોઈએ, ભગ્ન ન જોઈએ, ઉદ્વિગ્ન ન જોઈએ, રૂઠિત ન જોઈએ, મન શાંત જોઈએ. અને મન શાંત કરવા માટે થઈને સાધના મનની કરવી, મનની એકાગ્રતાની કરવી, પ્રભુ સ્મરણ, પ્રભુની ભક્તિ, આ બધા વિચારવામાંથી એ મનના પરિણામો શાંત થાય કે અશાંત થાય. જેમ સંસારના પ્રસંગોનો વિચાર કરીએ તો મન અશાંત થાય. આપણે ઘરે બેઠા હોય અને ઓફિસમાં ચાલતો હોય વાદ વિવાદ, એ યાદ આવે તો આપણું મન શાંત થાય કે અશાંત થાય? અશાંત. ઓફિસની અંદર શાંતિ હોય અને ઘરે કકડાટ હોય અને એ યાદ આવે તો મન શાંત થાય કે અશાંત થાય? અશાંત. એટલે ઘણી વાર કહે ને કે ઓલો ઘરનો ઝઘડો અહીંયા લાવ્યા તમે. એવી રીતે આપણે પ્રભુની ભક્તિ કરીએ તો અશાંત મન શાંત થાય કે અશાંત થાય? શાંત. કોઈ સરસ મજાનો ગમતો સ્વાધ્યાય કરીએ તો મન શાંત થાય કે અશાંત થાય? ભક્તિ કરીએ, પદ કરીએ, માળા કરીએ, જાપ કરીએ, કોઈ મંત્ર જાપ કરીએ તો મન અશાંત થાય કે શાંત થાય? તો મનને પહેલાં શાંત કરવું, અખંડ કરવું. અખંડ એટલે એક જ વિષયમાં જોડવું. મન અત્યારે વિખરાયેલું છે, અનેક વિષયોમાં વિખરાયેલું છે. મનની સામે એટલા બધા વિકલ્પો, એટલા બધા વિષયો છે કે જો આપણે નવરા પડે તો આપણે એમ થાય કે આપણે કેટલી જગ્યાએ જોડાયેલા છીએ. કોક વાર વિચાર કરો, ભલે આપણને આપણી કામગીરીનો કદાચ ખ્યાલ ન હોય પણ વિચાર કરો કે એક એક અવસ્થામાં કે હો એક વ્યક્તિ તરીકે હું કેટલો જોડાયેલો છું, એક બાપ તરીકે કેટલા છે, એક ભાઈ તરીકે કેટલા છે, એક ટ્રસ્ટી તરીકે કેટલા છે, કાર્યકર્તા તરીકે મારા કેટલા સંબંધો છે, એક પડોશી તરીકે હું ક્યાં વિખરાયેલો છું, એક ધંધાર્થી તરીકે કેટલો વિખરાયેલો છું, એક ઉદ્યોગકાર તરીકે કેટલો વિખરાયેલો છું, એક વ્યવહારી તરીકે મારા કેટલા બધા ક્ષેત્રો છે. દરેકનો વિચાર કરો તો આપણને એમ થાય કે આ જીવ, આ વ્યક્તિત્વ મારું ખંડ ખંડિત છે, અનેક ખંડોમાં આ વિભાજિત છે. આપણે માનીએ છીએ કે હું એક છું, તું એક નથી, તારા રૂપ અનેક છે, તારા રંગ પણ અનેક છે. અને જે યાદ આવે ને જે હમું ભટકાય ત્યારે એ પ્રકારે કરવું પડે છે. તું અખંડ નથી. જ્યારે એણે આ મનની સાધના કરવી પડે ત્યારે મનને અખંડ કરવું પડે, એક કરવું પડે. આ બધી જ બાબતોમાંથી મનને પાછું ખેંચવું પડે. સાવજમ જોગમ, બસ પાછો વળ અને હવે તું આ ઉપાસનામાં લાગ. એટલે સરસ કહે છે કે ઉપશાંત જૈન દર્શનમાં પહેલો શબ્દ કીધો છે કે જ્યારે પરમાર્થની સાધના કરવી ત્યારે પહેલાં ઉપશાંત થવું. ભાઈ તું શાંત થા, ધર્મ પછી થશે. ધર્મ પછી થશે, પહેલાં તું શાંત થા. ઉકળાટ મનથી ધર્મ નહીં થાય, ઉદ્વિગ્ન મનથી ધર્મ નહીં થાય, ખંડ ખંડિત મનથી ધર્મ નહીં થાય, કસાયોથી છિન્ન ભિન્ન થયેલું મન એનાથી ધર્મ નહીં થાય. તો શાંત થા પહેલા, ઉપરામ થા. વૃત્તિઓ ઉપરામ થવી જોઈએ અને મન શાંત થવું જોઈએ. એટલે કે છે સીધું સમ્યક દર્શન નહીં થાય, તારે એમાં ઉપશમ થયા પછી જ દર્શનની પ્રક્રિયા બનશે. ઉપશમ થવું જોઈએ, ઊંડાણથી તત્વચિંતન કરી શકાય એવી મનની ક્ષમતા હોવી જોઈએ. અને એ મન કેવું છે તો કે શુદ્ધ મન છે. એ મનનું નિશાની શું? શુદ્ધિ. અધિક શુદ્ધિ તો એ મન ઉત્કૃષ્ટ મન. અને એને કીધું છે પ્રજ્ઞા. પ્રજ્ઞા એટલે શુદ્ધ મન, વિશુદ્ધ મન. ઇન્ટેલિજન્ટ ન હોય તો ચાલશે, આઈક્યુ નહીં હોય તો ચાલશે, ટેલેન્ટ નહીં હોય તો ચાલશે, પણ શાંત છે. એક ભક્ત છે, એ પ્રભુના મંદિરમાં બેઠો છે અને પ્રભુની પ્રતિમા સાથે અનુસંધાન કરી અને શાંત મને એક ચિત્તની ધારાએ ધ્યાન કરે છે. એ કદાચ ટેલેન્ટેડ નથી. કોઈ પૂછે કે આ ભાઈનું આઈક્યુ કેટલો, આની ટેલેન્ટ કેટલી, આનું એજ્યુકેશન કેટલું, કાંઈ નથી. પણ એની એક નિષ્ઠા કેટલી છે તો એ જોવાની છે. તો અહીંયા સરસ શબ્દ વાપર્યો છે પ્રજ્ઞા. પ્રજ્ઞા વિના અનન્ય ચિંતન ન થાય. અનન્ય ચિંતન એટલે શું? એના જેવું બીજું હોઈ શકે નહીં કંઈ, એવું અનન્ય ચિંતન. અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો એ કહ્યું છે. અને આ બાબત માટે થઈને ત્રણ અવસ્થા, પહેલી અવસ્થાના ત્રણ ભાગ કર્યા એમણે, તીવ્ર કસાય, મંદ કસાય અને અકસાય. સામાન્ય જીવો તીવ્ર કસાયમાં છે, પણ પછી જ્યારે એને કંઈ ધાર્મિક અનુષ્ઠાન કરવું હોય, કંઈક આત્મકલ્યાણ કરવાની ઈચ્છા જાગે, પરમાર્થની ભાવના જાગે, પ્રભુ પ્રત્યેનો દેવગુરુ ધર્મ પ્રત્યેનો પ્રેમ જાગે, તો એનામાં એના મંદ કસાય થાય. એના ધાર્મિક ક્રિયામાં પ્રવેશ કરતા એના તીવ્ર કસાયો મંદ થાય. તીવ્ર કસાય છે ત્યાં સુધી એની પ્રવૃત્તિ કેવી હોય? અશુદ્ધ અથવા અશુભ એ જ પ્રવૃત્તિમાં હોય એટલે કર્મબંધ કેવા થાય? તીવ્ર અને માઠા, કેમ કે એ તીવ્ર કસાયમાં છે. તીવ્ર કસાયની અંદર માઠા પરિણામ એટલે જે કર્મ બંધાય એની સ્થિતિ કેવી બંધાય? દીર્ઘ. અને અનુભાગ કેવો બંધાય? તીવ્ર. એ ઉદયમાં આવે ત્યારે કેવો આવે? નિર્ધ્વંસ પરિણામથી આવ્યો છે, માટે તીવ્ર કસાય. અશુભ પ્રવૃત્તિઓ જ થાય. જ્યારે કે છે મંદ કસાય હોય તો શુભ પ્રવૃત્તિઓ થાય. જ્યાં શુભ પ્રવૃત્તિઓ હોય તો કર્મનો બંધ પણ હળવો થાય, શિથિલ થાય. અને શિથિલ એવો કે કદાચ અતિ શુદ્ધતાથી બીજો વેપાર કરે તો એ કર્મનો બંધ સત્તામાં આવ્યા પહેલાં ખરી, ઉદયમાં આવ્યા પહેલાં ખરી જાય. અને અકસાય એ તો સિદ્ધિ અવસ્થા છે, પ્રાપ્ત. બસ કસાયો ગયા. એટલે અહીંયા તીવ્ર કસાયમાં અશુદ્ધ અથવા તો અશુભ વિચારો થાય, એટલે સર્વપ્રથમ કસાયોની ઉપશાંતતા આ પહેલી અવસ્થા મુમુક્ષુએ અથવા આત્માર્થીએ પ્રાપ્ત કરવી પડે. અને એ કહ્યું શબ્દમાં એમને ઉપશાંત કરવા પડે. ઉદાહરણ આપ્યું કે કોઈ પણ સખત વસ્તુને તોડવી હોય તો પહેલાં એને ખોખરી કરવી પડે, હળવી કરવી પડે. પેલું મંદિરની અંદર શ્રીફળ ફોડવા આપે તો સાચો પૂજારી હોય અથવા જો કારીગર સાચો હોય તો શું કરે? પહેલાં ખોખરું કરે, ચારે બાજુ લોખંડનો સળિયો નહીં, મારે ચારે બાજુ મારે કે તોડી નથી નાખવું અત્યારે, એને દરેક દિશામાંથી એને કાટલી સાથેનો સંગ છે એ છૂટો. પછી એક ઘા મારે તો શું થાય? છૂટું પડી જાય. એમ બધી જ જગ્યાએ ખોખરું કરવું પડે. એમ કસાયોને આત્માર્થીએ પાતળા કરવા પડે, ઉપશાંત કરવા પડે. ઉપશાંત કરવા એટલે પાતળા કરવા પડે. અત્યારે તો કસાયો જીતી જાય છે ને આપણે હારી જઈએ છીએ. મુનિશ્રીએ શબ્દો મૂક્યો છે, ક્રોધ જીતે છે અને ક્ષમા હારે છે, પ્રેમ હારે છે, મૈત્રી હારે છે. જીવ મૈત્રી આપણી છે છતાં જીવ સાથે ક્રોધ થાય છે. ભાવ જીવ મૈત્રીનો છે એ હારી જાય છે, અને ક્રોધ સરળતાથી થાય છે. એને હું છોડીશ નહીં, આ ક્રોધ સરળતાથી થાય છે. તો આ રીતે એણે કસાય પાતળા પાડવા પડે. ઉદાહરણ બીજું આપ્યું છે, સાપના મોઢામાંથી જો ઝેરની ડાઢ નીકળી ગઈ હોય તો પછી ફૂંફાડો ભલે મારે, પણ કોઈનો જીવહંસ ઘાતક બની શકે નહીં. એમાં કસાયો મંદ હોય તો કોકવાર ચિનગારી આવી જાય ક્રોધની, પણ રસનો નહીં, ટકે નહીં. એક ક્ષણિક ભાવ આવી જાય, નિમિત્તને આધીન હોય આવી જાય પણ ટકે નહીં. આને ઉપશાંત કહે છે. ઉપશાંતનો અર્થ કૃપાળુદેવે 135ના પત્રની અંદર બતાવ્યો છે કે પાછા વળવું, વાડિયો વળે જેમ હેમ. એમ યશો વિજયજી મહારાજે આઠ દ્રષ્ટિની સજ્જામાં મૂક્યું છે કે સમ એટલે શું, ઉપસમ એટલે શું? તો કે સ્થિતિ થાય એની, એને કદાચ સંજોગોમાં છે તો ક્રોધ પણ આવી જાય, પણ આવે તો કેવો થાય? સ્પ્રિંગ જેવો, પછી પોતાની સ્થિતિ પ્રાપ્ત કરી લે. વાડીઓ વળે જેમ હેમ, એને ગમે તે આકાર આપવો આપી શકાય છે. આવી પહેલી અવસ્થા કસાયની ઉપશાંતતા, આ અવસ્થા આત્માર્થીની છે. માત્ર અમને કોઈ રોગ નથી તો અવસ્થા કઈ છે? એ અવસ્થાના ચાર લક્ષણો, એની વાત મુનિશ્રી હવે આપણને આગળની ગાથા છે એ આવશે, જેની અંદર આત્માની ચાર અવસ્થા તે કહીએ આત્માર્થ. એ ગાથા બોલી લઈએ આપણે.
કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ
આવી સુખદાય અવસ્થા પ્રગટ કરવાની છે એને માટે ગાતા આવશે. આ બધા આત્માર્થીના લક્ષણો ચાલે છે.
સુખદામયાનંદ તસુ સંત ચાહી